પણ રોજની ગતિ એ નદીનું સ્નાન દૂર કરી શકે નહીં. મનની મલિનતા એ નદીનું સ્નાન દૂર કરી શકે નહીં. શરીર ઉપરની મલિનતા દૂર કરી શકે, પણ મનની મલિનતા નદી સ્નાનથી દૂર ન થાય.
મન ચમકાતો
એટલે તો એક કરવા માટે શરીરની એટલે નિર્જરા નિર્મળતાથી થાય, તો આત્મનિર્મળતા એક કરવા માટે અહીંયા કહે છે કે સ્નાન શેમાં કરો? સંયમરૂપ આત્માની નજીકના તીર્થરૂપ આત્માને, આ તીર્થ જે છે એમાં સ્નાન કરો. તો આત્મા અથવા આત્માની સમીપ આત્મા તરફ જે પદાર્થ લઈ જતો હોય, જે ક્રિયા જે વ્યવસ્થા, તેની અંદર સ્નાન કરો. તો કયા કયા? તો જે કંઈ સાધનો એવા છે કે જે જીવને આત્માની સમીપ લઈ જાય. એક પત્રમાં કૃપાળુદેવે લખ્યું છે, પવન સુધારો, આ બધા સાધનો કેવા છે? આત્માના સમીપની અંદર જનારા છે. તો જ્યારે જીવને નિયમની અંદર કહ્યું છે શૌચ તો સ્વાધ્યાય ઈશ્વર પ્રણિધાન, આ પાંચ નિયમોમાં આવે તો શૌચ, શૌચ એટલે શુદ્ધિ. પણ ત્યાં શુદ્ધિ બે પ્રકારની, બહિર અને અભ્યંતર. બહિરમાં શરીરની શુદ્ધિ, તો આપણને એમ થાય કે ભાઈ નાઈ લઈએ, શરીર સાફ કરી લઈએ. પરંતુ પરમાર્થિક સાધનામાં કયા સ્નાનની આવશ્યકતા છે? તો કે અંતર સ્નાન, અભ્યંતર સ્નાન. અને એ સ્નાન એ કરવા માટે, તો કે એ માટે થઈને તો આત્મ સ્વરૂપનું ચિંતન કરવા સિવાય મનની શુદ્ધિ એ આવે નહીં. એટલે વાત કરવી છે કે અહીંયા તો આત્મશુદ્ધિ માટે કરવું છે. તો નદી સ્નાનથી શું થશે? તો નદી સ્નાનથી ભાઈ બહારની ગરમી ઓછી થશે, શરીરની તાઢક થશે, શરીર ઉપરની મલિનતા દૂર થશે, પણ કષાયોની ગરમી શાંત નહીં થઈ શકે. અને મનની નિર્મળતા, મનમાં જે અનેક પ્રકારના વિભાવોની વિકારોની જે નિર્મળતા છે, તે સ્નાનથી દૂર થઈ શકે ને. એ માટે તો એણે મનની આત્માની નજીક એવા જે છે ધ્યાન છે, એ આત્માની નજીકનું સાધન છે. તો એમાં જો સ્નાન કરે, આપણે કહે કે જ્ઞાન સુધારસ પીજે, એમાં જે આચાર્ય મહારાજે કાવ્ય લખ્યું છે એમાં શું કહ્યું કે તમે પીઓ, સ્નાન કરો, એ જ્ઞાનરૂપી ગંગામાં, જ્ઞાનના સાગરમાં સ્નાન કરો, એ આત્માની નિર્મળતા કરી શકે છે. એ વાત અહીંયા મૂકી છે, આત્મામાં સ્નાન કરો. એટલે આત્મા સાથે જોડાયેલા જે કંઈ તાત્વિક સુખરૂપ જે કારણો છે એમાં તમે સ્નાન કરો. એટલે સંયમના બધી ક્રિયાઓ અને સંયમના બધા સાધનો એ આત્મસ્નાન છે. આગળ
રોગ આવે છે,
નિર્જરા માટે આ એક જીવનની વાસ્તવિકતા કીધી કે સાધકના જીવનમાં શુભાશુભ ઉદયના આધાર ઉપર સ્થિતિ પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે. જોગ સંજોગ એના આધાર ઉપર જ આવતા હોય છે, પલટાતા હોય છે. સાધક જો એના સાથે એના રવાડે ચડી જાય તો આત્મસ્થિરતા એને ક્યારેય પ્રાપ્ત નથી. પોતાના લક્ષ્યમાં તો એ રહે જ નહીં, કેમ કે આ તો પડે પડે પલટાય છે, આ તો બધું પડે પડે પલટાય છે. એટલે અહીંયા એક બહુ સરસ મૂક્યું છે કે આ બધી જ જે કે સ્થિતિ છે એ બધું તમે સહન કરો, ચલાવી લેવાની ટેવ પાડો, ઈચ્છા અનુસાર જાણી જોઈને સહન કરવાની ટેવ પાડો. આ બધા આપણે જે કંઈ નિયમ આ બધા જે આપ્યા છે એ શું છે, એ એનો નિગ્રહ, મનનો નિગ્રહ કરવા માટેના સાધનો છે. જો એ ટેવ પાડી હશે તો જ્યારે એવી પરિસ્થિતિ ઊભી થાય સાધનામાં ત્યારે પણ એ બહારની સ્થિતિ મનની સ્થિરતાને ડગાવી શકે, કેમ કે એને ટેવાયેલો સાધક કસાયેલો હોવો જોઈએ, ટેવાયેલો હોવો જોઈએ. આ બધા આખા પેરેગ્રાફની અંદર એટલી નાની નાની વસ્તુ મૂકી છે, એનું છેલ્લે સૂત્ર આપ્યું છે કે ઈષ્ટનો અભાવ અને અનિષ્ટનો, જે ગમે છે એ મળતું નથી અને એને નથી જોઈતું એ ભટક્યા. તો એ સ્થિતિની અંદર શું કરવું, તો કે એથી એમાં તો શાંતિ ક્યાંથી રહી, એમાં શાંતિ ક્યાંથી રહી? આ કે છે કે ના એમાં શાંતિ, કારણ કે આ કર્મનું ચક્ર આ છે કે ઈષ્ટનો અભાવ અને અનિષ્ટનો સંયોગ, આ કર્મનું સ્વરૂપ છે. જગતની અંદર આ બધા જ લોકો એમ સમજે કે અમને જોઈતું મળવું જોઈએ અને ન જોઈતું અમારાથી દૂર થવું પાવું ક્યાંય બનતું, અને જિંદગીભર અનંત લોકો આ ને આ પ્રયત્ન કરે જીવે ત્યાંથી મૈરા સુધી, અને મરે તો એટલે કે આઈદરું અધૂરું, કેમ કે આઈદરું જેવું છે કે જે અધૂરું રહેવા જ સર્જાય. હવે તો તું એવા નિર્જરાનો ક્રમ કર તો એ પૂરું થાય મુક્તિ માર્ગની અંદર. સંસાર માર્ગમાં તો આ જ રહેવાનું કે હંમેશા તું પાછળ ને પાછળ, કર્મ તારાથી બે ડગલા આગળ. એ મને આટલું કરી નાખીશ તો આમ પતી જશે, આટલું કરી નાખીશ તો આમ પતી જશે, થોડુંક આ ગોઠવાઈ જાય તો આ થશે, થોડુંક તમે મને મદદ કરી લ્યો તો આવું થશે. આ આશાના સાંતણે આ જીવ ઓલું ગધેડું ને ગાજર કઈ ગાજ, એક લાકડીમાં ગાજર રાખે અને પછી ગધેડા ઉપર બેઠો હોય તો ગધેડું ખૂબ દોડે, ગધેડાને શું થાય, ગાજર ખાઈ લો. કોઈ બી નો બને, કેમ કે જેટલો દોડે છે એટલું ગાજર તો આગળ ને આગળ છે. 4 ફૂટ દૂર રાખવું હોય તો ગાજર તો 4 ફૂટ દૂર જ. આવો ખેલ સંસારનો અનંત કાળથી આ જીવનો છે, અને છતાં જીવને એ રમતની ખબર નથી, કેમ કે ગધેડાને ખબર પડે. એટલે આશામાં તૃષ્ણામાં એમ ને એમ એનું જીવન અનંતકાળથી ચાલ્યું જાય છે. જ્ઞાનીઓએ સરસ મૂક્યું છે કે આ જ કર્મનું સ્વરૂપ છે, આ જ સંસારનું સ્વરૂપ છે. વ્યવહારની અંદર બહુ સરસ, પેલા મુંબઈની અંદર જે બધા જાતા ને એની જોખાને કે જેથી આપણી પાસે એમ કે 40 લાખની સગવડ હતી તેથી ફ્લેટ 50માં મળતા હતા, આજે 50 છે તો સારું એ 55માં મળે. કોઈ જે તારો ને એનો મેળ ખાવાનો, જિંદગીભર તું કોઈ દિવસ માલિક બનશો ને, કેમ કે હવે આ ભાવ વધી ગયા છે. જયારે લેવાનો વિચાર કરે ત્યારે એ 2 ડગલા પાછળ હોય, એનો ભાવ 2 ડગલા. એ ક્યારે પોતાનું મકાન ફ્લેટ મુંબઈમાં કરે, એ જે બી નક્કી કરે કરડિયા કરીને કે થોડુંક વધારે દેવું કરીને, હવે જે કઈ થાય સાથી એ બી ભલે કરવું હોય કરી શકે, પણ પોતાનો જોગનો વિચાર કરે તો જોગ હંમેશા પાછળ જ હોય અને ઓલી સ્થિતિ આગળ. કે સાહેબ થોડુંક ઓછું પડે છો, પેલા તો અરે પેલામાં આટલો, ત્યારે લઈ લીધું તો કાંઈ નહોતું, પછી ત્યારે લેવાઈ ગયો તો કાંઈ નહોતું, કોનું 100 રૂપિયા મળતું હતું. અહીંયા બેઠા છે એવાનો તો ઘણા ને હશે એવો અનુભવ. સો રૂપિયા ઘણો મળતો હતો, 100, 200, 250, અને આજે 30,000 નું છે. તો કે લેવું પણ બહુ મોંઘું પડે, પણ તે 20 માં ક્યાં લીધું હતું? કારણ કે આ જીવનું સ્વરૂપ છે. એક શબ્દ છે વેદાંતની અંદર કે ચાર યોગ્યતા છે, ચાર લક્ષણો, સંપદા, સંપદા ચતુષ્ટય. એમાં કહ્યું જીવમાં તિતિક્ષા હોવી જોઈએ. તિતિક્ષા એટલે હર્ષપૂર્વક દુઃખને સહન કરવાની પ્રસન્નતા, શક્તિ. એનામાં એ શક્તિ હોવી જોઈએ કે કર્મ ગમે તે પ્રકારે આવશે પણ હું કર્મથી વરિષ્ઠ છું, કર્મથી ઊંચો હું છું ને, કર્મ જળ છે હું. આવું જેને શ્રદ્ધાન થાય એ એમ સમજે કે ગમે તેવું કર્મ હોય તો કર્મથી હું આગળ કે નહીં. તો તિતિક્ષા એ છે કે મનની પ્રસન્નતા ક્યારેય પણ એની ખૂટે નહીં, ગમે તેવી પરિસ્થિતિ થાય તો પણ. એ તિતિક્ષા એટલે હર્ષપૂર્વક, સ્વેચ્છાપૂર્વક, સ્વીકારપૂર્વક એ સંયોગોનો સ્વીકાર કરી લે, આ એને તિતિક્ષાનો ગુણ કહેવો છે. બહુ સરસ શબ્દ પ્રયોગ છે તિતિક્ષા શબ્દ. ગમે એવું કષ્ટપૂર્વક તપ થતું હોય તો કષ્ટને વેઠવામાં એની પ્રસન્નતા, આ તિતિક્ષાપૂર્વકના તપ આપણે ત્યાં આવ્યા છે કે આ તિતિક્ષાપૂર્વક તપ કરવું એટલે તપમાં ઘણા કષ્ટ પડશે. તો સાધુ જીવન છે એ શું છે? તિતિક્ષા છે. સામે ચાલીને કષ્ટનો સ્વીકાર કર્યો છે. ખબર જ છે કે આપણે જે કંઈ જીવન વ્રત લઈએ છીએ તે જીવન વ્રતની અંદર આ પદપાળા વિહાર છે, ગોચરીનો આહાર છે, અને આ કાય ક્લેશના એટલે કે લોચ વગેરેના કષ્ટ એ આપણે સ્વીકાર્યા છે. ક્યાંય આહાર, ક્યાંય વસ્તીની ઠેકાણું નથી, ક્યાંય આપણા માટે પથારીની શયનની કોઈ વ્યવસ્થા નથી, ભૂમિ શયન એટલે સંથારો, આવી જ એની કાય ક્લેશની હવે એને સ્વીકાર કરી લીધો છે. હા, પણ આત્માનું બળ અહીંયા અપેક્ષા શું? કષ્ટપૂર્વક આવેલા તપને આત્મબળથી જે કરવા તે આત્મબળથી તીક્ષ્ણ, કષ્ટને સહન કરવા માટે ભલે કષ્ટ રહ્યા. એમાં એ તો વેદાંતના ગ્રંથોમાં આવે, એમાં કદી વાર્તાઓ લખે, બધી એ વાર્તાઓ લખે. કાગડો છે એને ગમે તેટલું દુઃખ મળે તો કે ભાઈ અમને તો કૂદવાની મજા ને ફેંકવાની મજા ને આવી બધી કંઈક નાની નાની વાર્તા છે. જેટલું જેટલું કંઈ થાય તો પણ કે અમે એને પકડીને અહીંયા નાખીએ તો કે અમે તો પાણીમાં તરીએ છીએ ને અમે તો આમ કરે તો આમ થાય. એટલે ભાવ મનનો ઉદાહરણ તો એ પ્રકારે કષ્ટપૂર્વક કરેલા આ તપ અને આવેલી આપત્તિ એને પ્રસન્નતાપૂર્વક સ્વીકારી લેવી, અને એ સ્વીકારવામાં એને ખબર છે કે એના કરતાં દ્રવ્યથી હું શ્રેષ્ઠ. પરિસ્થિતિ કર્મ કરતા કર્મ દ્રવ્ય છે, દ્રવ્ય કર્મ ઉદયમાં છે, પણ એના કરતા એને ભોગવનાર, એને જોનાર, એને વેદનાર, એને જાણનાર તે ચૈતન્ય દ્રવ્ય એ જળ દ્રવ્યથી અધિક છે. તો એ દ્રવ્ય મને શું કરશે? કઈ નહીં કરશે. જેમ નાના કોઈ આપણી સાથે કરે, જેમ હાથીની સામે કૂતરા ભસતા હોય, શેરીમાં રાજમાર્ગ ઉપર હાથી ચાલ્યો જાય તો કૂતરા તો ભસે, કેમ કે ત્યાં હાથી એના ઉપર લક્ષ પણ આપતો નથી. એટલે કઈ કૂતરા નથી ભસતા એવું નહીં, કૂતરા ભસતા નથી એવું નથી, એ ભસે છે. અને આ શાંતિથી ગજરાજ પોતાની સ્થિરતાથી, ધીરતાથી અને ગજચાલ જેને કહે છે મદમસ્ત ચાલ, એ ચાલ્યો છે. એ સમજે છે કે આ કૂતરાઓ કંઈ કરી શકે એમ એમ. આવા કર્મરૂપી કૂતરાઓ ગમે તેટલા પ્રકારના તોફાન કરે તો પણ આ સ્વસ્વરૂપમાં સ્થિત થયેલો આત્મારૂપી ગજરાજ એના તરફ લક્ષ રાખતો, મદમસ્ત થઈને પોતાના સ્વરૂપની અંદર કે કોઈ વેદના, કોઈ કષ્ટ, જગતનું કોઈ મારું અશુભ કરી શકે નહીં, મારી સાતા, મારી શાંતિ, મારી સમાધિ એને કોઈ રોકી શકે, આ એને ભાવ તિતિક્ષાનો આવે છે. એટલે અહીંયા આ મૂક્યું છે, મુશ્કેલીઓને સહન કરો. અને એનો બધી મુશ્કેલીમાંથી છેલ્લે બે શબ્દની અંદર આપ્યું છે કે ઇષ્ટનો અભાવ અને અનિષ્ટનો સંયમ. એટલે ઉપર તો લખ્યું છે ઘણી, તો કેમ છે કે આટલી અમને લાગુ નથી પડતી, હજી બીજી ઘણી છે. એ બધું આવી જાય, ઇષ્ટનો અભાવ અને અનિષ્ટનો સંયમ. એટલે કોઈથી કોઈને પૂછવું નહીં કે તારી તકલીફ શું, તમને શું દુઃખ છે. તો એનું ઇષ્ટ ઘણું મોટું છે, એનો અભાવ ઘણો થશે, અને એને અનિષ્ટ એટલું વેડવું છે કે એ જો વર્ણન કરવા બેસે તો આપણે એમ થાય કે બસ કરી શકે તારી વાર્તા, તો એને અનિષ્ટ થશે. જવા દે આગળ,
નાનું
આગ્રહ
એવો આગ્રહ કે એવી અપેક્ષા આત્માથી જુઓ જાણવી નહીં, પણ પૂર્વે બાંધેલા પોતાના શુભાશુભ કર્મમાંથી સુખ કે દુઃખ જે વખતે જે ઉદય આવે તે સંભાવે સહન કરતા રહે. અમુક વસ્તુનો આગ્રહ બંધાવો કે અમુક વિના ન ચાલે તેવી લાગણીઓ આર્તજ્ઞાનરૂપ અસુખ જ્ઞાન ઉત્પન્ન કરનાર છે. આર્તજ્ઞાનથી જીવ ઘણા નવી અસુખ કર્મ બાંધે છે, માટે જે વખતે જે જે વસ્તુ વિગેરે મળી આવે તેમાં સંતોષ માનવા અને તેથી ચલાવી લેવા સેવાનું છે. જેને કર્મોની નિર્ણય કરી છે તો એને શું કરવું તે બતાવ્યું છે કે આત્મજ્ઞાનથી વ્યક્તિ કરે છે તે બધાને કર્મ સંશય કરે છે, અને આગ્રહ હોય અને આ જોઈએ આનંદ જોઈએ આવું હોતો સારો આનંદ હોતો સારો, તો એ પોતે બાંધેલાથી શુભાશુભ કર્મ તો જે ઉદય આવવાના જ હોય છે તે જ આવતો હોય, પણ તેમાં પણ આપણે નહીં કરવા પાડે. પણ જો આપણે સમજીએ કે આ જે રીતે કાંઈ પણ આટલા દિવસમાં જે પણ કંઈ આવે છે તમારે પૂર્વનું શુભાશુભ કર્મ ઉદય છે, તો જે જો એવું આપણે રાખીએ મગજમાં અને સહન કરતા જઈએ અને આગ્રહ ન રાખીએ તો આપણે એ કર્મને બીજી રાખી જાય છે અને નવીન અશુભ કર્મ નથી બનતા.
આ પેરેગ્રાફની અંદર શું વાત આવી? આગ્રહ. કેમ કે આગ્રહથી શું થાય છે? આર્ત ધ્યાન, અને આર્ત ધ્યાન અથવા દુર્ધ્યાન એ કર્મબંધનું બહુ મોટું કારણ. એટલે જે 51ના પત્રમાં કૃપાળુદેવે પહેલું વાક્ય લખ્યું છે કે ઉદય આવેલા કર્મોને ભોગવતા નવા કર્મ ન બંધાય તે માટે આત્માને સચેત રાખવો એ સત્પુરુષોનો મહાન બોધ છે. ઉદય તો આવશે જ, અને ઉદય શું આવશે? શુભ કે અશુભ કર્મ ઉદયમાં આવશે. તે સમયે આગ્રહ રાખે કે આ ઉદયમાં ન આવવું જોઈએ, મને આ ન થવું જોઈએ. આગ્રહમાં પોતાની ચોઈસ છે, પસંદગી. આગ્રહ ક્યારે આવે? પસંદગી છે, એને પ્રેફરન્સ છે પોતાનો એક કે મને આ ન જોઈએ. તો ત્યાં આર્ત ધ્યાન થશે, એ તો ઉદયમાં આવવાનું છે, એ તો આવ્યા વિના રહેશે નહીં. તો ત્યાં એ કહે છે કે એ ઉદયમાં આવશે તો શુભાશુભ કર્મ બંધાશે અને ઘણા નવીન અશુભ કર્મ જીવ બંધાશે, અને ત્યારે બંધાય કર્મ કેવા બંધાશે? શુભ કે અશુભ? આર્ત ધ્યાનમાં બંધાયેલા કર્મો અશુભ જ બંધાશે. હવે આ આર્ત ધ્યાન શેના કારણે કર્યું? કે ઓલું અશુભ આવ્યું એ ગયું નહીં, એનો સ્વીકાર થયો નહીં, અને એની સામે એને પોતાની કંઈક પસંદગી અથવા આગ્રહ આવ્યો કે આ ન જોઈએ, અને એના પરિણામમાં એને શું કર્યું? એ વધારે અશુભ આવે એવી વ્યવસ્થા કરી, એવી વધારે પોતાને ભવિષ્યમાં પણ આવા કર્મોનો પ્રવાહ ચાલુ રહે અશુભનો એવી વ્યવસ્થા કરી. જો એને તે સમયે આવેલું અશુભ કર્મ સંભાવે સહન કરી લીધું હોત, સ્વીકારથી સંતોષથી સ્વીકારી લીધું હોત, તો બીજો કોઈ ભાવ ન થવાને કારણે નવું કોઈ અશુભ કર્મ બંધાશે નહીં. તો આ નિર્જરા થઈને અશુભ કર્મની નિર્જરા કેવી રીતે કરવી? આવેલા અશુભ કર્મનો ઉદય હોય તો સાહેબ એમાં નિર્જરા ક્યાંથી થાય? આવું ન ગમતું, વણ જોઈતું, અણગમતું, આ બધું આવી પડે અને આપણે તો આગ્રહથી ટેવાયેલા છીએ અને આપણું ઘડતર થાય છે ને એમાં આપણને ખબર નથી. કેટલા કેટલા આગ્રહ આપણે બાંધીએ છીએ, આગ્રહ બાંધીએ, આપણને ખબર નથી કે આ કર્મબંધનું કારણ બંધાય. આપણે આપણા છોકરાઓને વાલ કરીએ ત્યારે એમાં શું કરીએ છીએ? એના આગ્રહને ઉત્તેજનની પોષણ આપીએ છીએ અને પછી આગ્રહ પ્રમાણે ન થાય એટલે એને રીસ થાય, રોષ થાય, ક્રોધ આવે, એનું માઇન્ડ એનું ધાર્યું થતું. આ બધી એની ટેવ જ નથી, એને સંભાવે સહન કરવાની એનામાં કોઈ પ્રકૃતિ જ નથી. અને આપણે મા બાપ તરીકે એનું ઘડતર કરીએ. હવે ગુરુ ઘડતર કરે ને મા બાપ કરે, ખબર પડે કે ગુરુ કર્મથી છોડાવે અને મા બાપ કર્મથી એનું વાલ કેટલો દુશ્મન છે એનો ખબર પડે છે આ મા બાપ. નાના નાના ટેણિયા ટબુડિયાને પણ એવા કરી મૂકે કે ઓલા કોઈ દી એના આગ્રહ, એનો આગ્રહ 10 વર્ષ થાય ત્યાં તો એનો આગ્રહ કેટલો, એને આ જોઈને આ ન જોઈને આમ હાલે ન હાલે ને થાળી વાટકાના ઘા થાય કપડાં ફેંકી દે આ હાલે અને બધું હાલે બધું પોસાય, કેમ કે આપણને છતના ચાળા છે, આપણને બધું ચાળા મોહ છે. મોહ મતિ ભૂલાવે છે, મોહ ભાન ભૂલાવે છે. કૃપાળુ દેવે તો શબ્દ કહ્યું મૌનીયનું સ્વરૂપ જીવે વારંવાર. જીવને ખબર નથી કે સામા જીવની અંદર હું શેનું આરોપણ કરું છું. થશે તો સમજણ આપી ને સમજણથી ન થાય તે વાત જુદી છે, એનો જે કંઈ યોગ તથા ભવિતવ્ય હતા. પણ આપણું કર્તવ્ય શું? એનો આગ્રહ ન બનાવ. એ આગ્રહી વાળો બનશે તો એનો આગ્રહ ભવિષ્યમાં એને જ્યાં સુધી એ આગ્રહ તો નાનપણથી બંધાઈ ગયો, હવે છૂટવો તો આપણો છે. પછી તો મોટો એવો કે ભાઈ હવે એમાં કાંઈ નથી, એને જાળવવો જ પડશે, કેમ કે એની માએ એને આ જ રીતે તૈયાર કર્યો છે, એના બાપે એને આ જ રીતે ઉછેર્યો અને પછી ક્યાંય પોહાય નહીં. પછી દીકરાની વહુ કે મારા માથે પડ્યો, આ માએ ચડાવ્યો અને અમારે હવે સંભાળવો, કઈ કારણ? એટલે આને થાય અર્થ ક્યાં ખ્યાલ આવે છે? ઓલાને તો છે જ, હવે એ વહી ગઈ અને સંભાળવો પડ્યો આને. તો આ જેને એને આતર ધ્યાન થાય છે. આ કર્મની પરંપરા કેવી છે જુઓ તો ખરા. કર્મ તારી ગતિ ન્યારી, કર્મ તારો ખેલ ન્યારો. કર્મ અતિ ગહન છે, જ્ઞાનીઓ કે છે એ સમજે પાર આવે એમ સ્વીકારે પારા અને છેડો લેવો છે તો તું ઊંચાઈ જાય. એના કરતા સ્વીકારી અને એનો અંત કરવો હોય તો એક જ ભાવમાં થઈ જાય. અનંત જન્મોની જે જટિલતા છે એનો અંત કરવો હોય તો એક જન્મમાં થઈ જાય. પણ એનો તાજ મેળવવા જઈશ તો કોઈ કાળે તું આનો પાર પામીશ નહીં અને તું અંદર હંચાઈ જઈશ, કોઈ દિવસ અનંતકાળ સુધી નીકળી શકીશ નહીં. આ કર્મતંત્ર જ્ઞાની કે છે સંતોષ માનતા અને તેથી ચલાવી લેતા ટેવાવું જોઈએ. જેણે આવી ટેવ પાડી છે એ મા બાપે એનું પારમાર્થિક કલ્યાણ કર્યું છે છોકરાનું, બાકી થયું કે ન થયું એના અરમાન પૂરા કરવા ને એનું આમ કરવું ને એ આપણું વાલ ને એનું અરમાન કાંઈ નહીં. ટેવ પાડો, જે સ્થિતિ છે એમાં રહેવાની. ટેવ પાડતા એવો વાત્સલ્ય આપે, એવો પ્રેમ આપે કે છોકરો એ રીતે ટેવાય. આ બધી વસ્તુ વ્યવહારની છે. અહીંયા તો જીવને કહે છે કે તને કદાચ આવું કોઈએ ન કર્યું તો હવે તું તારી જાતે આ જ્ઞાની રૂપી મા બાપ તને કંઈ કહે છે. આ પાત્ર છે એ શું છે? અનંત જ્ઞાનીરૂપી આપણા માતપિતા છે. આ આપણે કહીએ છીએ ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ તમેવ બંધુ ચ સખાત્મ. હે ગુરુ ભગવાન, હે જ્ઞાની પુરુષો, હે સત્પુરુષો, હવે તો મારા ગુરુ, મારા માતા પિતા બંધુ સખા તમે જ છો, દ્રાતા તમે જ છો. અને આ કે છે કે હવે અમે તને કહીએ છીએ કે તું ટેવ પાડ, સંભાવે ચલાવી લે, ચલાવી લેતા શીખવું જોઈએ. ઘણી વાર ઘણાને વૃદ્ધાશ્રમમાં જવાની વાળો આવે છે કેમ કે ચલાવી લેતા આવડતું તો શું. ચાલો એ વાતને છોડી દઈએ. જે મળે તેને ગમાડી, બસ આ મારું પ્રારબ્ધ છે અને તે મને મંજૂર છે. બહુ સરસ. ત્યારે આગ્રહ નથી પકડાતો. સરસ. એટલે શબ્દ છે આગ્રહ, અને આ આગ્રહ જે છે ને કેટલો મહત્વનો શબ્દ છે. આપણે આવા નાના નાના આવે છે પણ આપણે સ્વયં વાંચીએ ત્યારે બહુ વિચારણા ન થાય, પણ સત્સંગ સ્વાધ્યાયમાં આવી બધી તાત્વિક ખજાના થાય. આ એક આગ્રહ, એક નાની કોઈ વસ્તુ આપણને ગમતી મળે એનો આગ્રહ, એમાંથી આગ્રહમાંથી મતનો આગ્રહ થાય, ગચ્છનો આગ્રહ થાય, ગ્રંથનો આગ્રહ થાય, ગુરુનો આગ્રહ થાય, સંપ્રદાયનો આગ્રહ થાય. આ બધા આગ્રહનું મૂળ શું છે? ઓલી નાની વસ્તુના આગ્રહથી આ જીવની પ્રકૃતિ આગ્રહની થઈ, અને એ પછી આખો મતાગ્રહ થયો, કદાગ્રહ થયો. અને જ્ઞાની કહે છે કે આવા આગ્રહવાળાને આત્માનો લક્ષ કોઈ દી હો એ મતાર્થી તે મને. અને આવા આગ્રહવાળાનું કેવી દશા છે? નહીં કશાય ઉપશાંતતા, નહીં અંતર વૈરાગ, સરળપણું ન મધ્યસ્થતા. એ મતાર્થી આવો આગ્રહ છે એનું દુર્ભાગ્ય શું છે? એને ખબર નથી કે એના કશાયો કોઈ દી નુકસાન ન હોય. એને એ જે ગ્રાસમાં જોઈતું હોય દૂધ એમાં ન દીધું હોય તો એના કશાય કોઈ દી શાંત ન હોય. નહીં કશાય ઉપશાંતતા, નહીં અંતર વૈરાગ. એને જોઈતું વસ્તુ ન મળી, મારા કપડું જોઈતું તો મારા આ વસ્તુ ન મળી, તો એનામાં બધા એક વૈરાગ્ય તો કે આક્રોશ આવશે, પણ વૈરાગ્ય હોય તો સરી પડે. સરળપણું ન મધ્યસ્થતા, એને સરળતા નથી. કે કોઈ કહે છે કે શીખ સ્થિતિ સંજોગ આવા હતા, ફરી જોઈશું, પણ એ સરળતા એની સ્વીકારી લેવા જેટલી ન મધ્યસ્થતા. આ જે કંઈ બને છે એની અંદર એને મધ્યસ્થ રહેવું કે ભાઈ આ બધી બાજુ નુકસાન થઈ રહ્યું છે તો તું થોડીક શાંતિ રાખ તો જરાક પરિણામ મળવા થશે. કાંઈ ન, આ એનું દુર્ભાગ્ય છે. કોનું? આ આગ્રહ, એક આગ્રહનું નાનું બીજ એ વધી વધીને પરમાર્થમાં બાધારૂપ થાય, આત્માર્થમાં બાધારૂપ થાય. અને બે જ પ્રકારના જગતની અંદર જીવો છે, એક મતાર્થી અને બીજા. કૃપાળુ દેવે આત્મસિદ્ધિની અંદર આ એટલી સરસ વાત મૂકી. અને આ મતાર્થી જીવો જુદી જુદી પ્રકારના જ્ઞાન અને ક્રિયાથી માને છે કે અમારો મોક્ષ થશે. ક્રિયા પણ ખૂબ કરે છે અને જ્ઞાન પણ અદ્ભુત છે. કોઈ ક્રિયાજળ થઈ રહ્યા શુષ્ક જ્ઞાનમાં કહે. કયા જીવો? આત્માર્થી કે મતાર્થી? આ મતાર્થી. માને માર્ગ મોક્ષનો કરુણા ઉપજે. જ્ઞાની કે છે અરે રે, અમને તો આના ઉપર કરુણા થાય છે કે આ ક્રિયા કરીને ઊંધો પડશે તો એનો મોક્ષ નહીં થાય. અને મતની અંદર જ્ઞાન ગમે તેટલું કરીને વાદ વિવાદમાં વિકતંડા વાદમાં પડશે તો પણ આનો મોક્ષ થાય. કેટલી વાત એક આગ્રહની. એ આગ્રહ, એ જ્યારે આગ્રહ, દરેક આગ્રહ છે એ પોતાના મતનો આગ્રહ છે ને, પોતાના અભિપ્રાયનો આગ્રહ છે. મારે આ જ જોઈએ અને આ નહીં તો એ આગ્રહ છે ન થયો, એવો પોતાનો ધારણા, પોતાનો મત આ મતાર્થી. બહુ સૂક્ષ્મમાં જવું, નાના નાના દોષ જવા બહુ કઠિન છે. અને દોષ તો જાય ક્યારે? કે ઓળખાય ત્યારે. તો ઓળખાવા વિશેષ કઠિન છે. અને ઓળખાવા માટે મુમુક્ષુતા વિના દોષ ઓળખાય? કોઈ બતાવે એટલે ઓળખાય? કે પોતાને આત્મકલ્યાણની ખેવના હોય તો ઓળખાય? જો આત્મવિકાસના ભાવની તીવ્રતા હોય, જો જિજ્ઞાસુપણું હોય, જો મુમુક્ષુતા હોય તો પોતાના દોષને અપક્ષપાતપણે જોવાની પાત્રતા પ્રાપ્ત થાય, નહીં તો ન થાય. નહીં તો કોઈ બતાવે તો એનો વાદ કરે, વિવાદ કરે, એટલે કોઈ ગુરુ પણ એને દોષ બતાવી શકે જો એ મુમુક્ષુ ન હોય તો. જો એ મુમુક્ષુ ન હોય તો કોઈ એને દોષ બતાવે. કૃપાળુ દેવે આ બધું મનોવિજ્ઞાન એટલી સરસ રીતે ગ્રંથિત કરીને એ મુમુક્ષુતાના લક્ષણમાં કીધું કે જગતની મોહાશક્તિ છે, મોક્ષને માટે યત્ન પણ છે, અને એના માટેનું મુખ્ય યોગ્યતા એની મુમુક્ષુતાને પોતાના દોષ અપક્ષપાતપણે જોવા. જેને પોતાના દોષ જોવામાં નિષ્પક્ષ બુદ્ધિ થઈ છે, કરુણા બુદ્ધિ થઈ છે, અંતર્દયા થઈ છે, ભવે ખેદ અંતર્દયા તે કહીએ જિજ્ઞાસ, આ એની ભૂમિકા ઉત્કૃષ્ટ તથા ભવિષ્યતા થઈ ગઈ. અને જ્યારે એને આવો કોઈ બોધ મળે છે તો પામે સંકેત, સંકેત ત્યારે થાય છે, ત્યાં સુધી થતું નથી, કેમ કે અંતરની સ્થિતિ ક્લિયર થતી. તો એક આગ્રહ એ જે વાત છે, મિથ્યા આગ્રહ બધા જગતના પર પદાર્થના પર સંયોગના જે આપણને વશ નથી, અને જે કર્મના કારણે ઉદયના કારણે બધી જ રચના છેને કારણે છે, પૂતગણની રચના છે, તો પૂતગણની રચના એ નિર્હેતુક થાય છે, કર્મ અનુસાર થાય છે, જીવના પોતાના શુભાશુભ કર્મ અનુસાર પૂતગણનું પરિણામ પોતાના હેતુએ થાય છે. આ વાદળા બંધાય છે, આ પહાડો થાય છે, અને પહાડોની અંદર ક્ષીણ થઈ જાય છે, એમાં કઈ તારે કરવાનું નથી, એને વિસરસા પરિણામ કહે છે. સાહજિક રીતે પૂતગણનું ભેળા થવું, વિખરાવું, પહાડોમાંથી રેતીના રણ થાય, આ બધી એની સાહજિક છે વિસરસા પરિણામ. પણ આપણી સાથે પૂતગણનું જે કાંઈ આહારના રૂપમાં આવે, વસ્ત્રના રૂપમાં આવે, સંપત્તિના રૂપમાં આવે, એ પૂતગણનું સ્વાભાવિક પરિણામ છે કે આપણા કર્મનું પરિણામ છે? કર્મનું પરિણામ છે. તારા ભાગ્યમાં જેવું હતું માટે આવ્યું. ભાઈ, આનો નિર્માતા તું છો, આનો કરતા તું છો. તમે અણગમતું મળ્યું તો પણ એનું નિર્માણ કોણે કર્યું? મેં કર્યું, માટે મને મળ્યું. આવી સૂક્ષ્મ દ્રષ્ટિ કર્મની જ્યારે થાય કે પૂતગળની રચનાઓમાં નિમિત્ત કોણ, અને પોતાની સ્વયં રચનાઓ જુદી છે, એમાં કાંઈ આપણું કર્તવ્ય નથી. તો આ બધા જ્ઞાનના ભાંગા સમજવા પડે, એટલે ત્યાં આગ્રહ જે છે એ આપણો સ્વચ્છંદ છે. આ સૂક્ષ્મ આગ્રહ છે એ આપણો સ્વચ્છંદ છે, કેમ કે આમાં તારી ઈચ્છા પ્રમાણે કંઈ થઈ શકે એમ નથી, અને તું માને છે અથવા અપેક્ષા રાખે છે તો કહે છે એ તારો સ્વચ્છંદ છે, કારણ કે જે થવાનું હશે તે એ જો તમે સમજમાં આવી જાય તો તારો આગળ છૂટી જાય. જેવી ખબર પડે સામાન્ય જીવના આપણા વ્યવહારની અંદર કે આપણું કાંઈ ચાલવાનું નથી એવું આપણને ખાતરી થાય, પછી આપણે એનો આગ્રહ છોડી દઈએ કે નહીં? પણ બધું કહેરા પર છોડી દઈને શું કામ છોડી દીધો? હવે આ સ્વવશ નથી, આ સ્વવશ એમ આ જીવનની બધી કર્મની ઘટનાઓ સ્વવશ છોડી દે. આગળ અહીંયા બેઠા બેઠા તો એટલું બધું સમજાઈ જાય છે. શાંતિભાઈ, આમાં કઈ નથી, એક વાર આ બધા વિચારો છે ને એના બીજ આવી જાય ને તો બહાર નીકળ્યા હોય તો શું, એક પકડાઈ ગયું હોય તો ચિંતન એનું જ ચાલે. બીજું તો પોષણ તો મેળા કરે છે, પણ એ થાય એને પોષણ મળે, જયારે પોષણ મળે એની પ્રક્રિયા હોય ઉગે કે બીજું ઉગે? બીજ એમને પડ્યું રહીએ તો પોષણ મળે તો કોટો ન ફૂટે, છોડ ન થાય, અંકુરિત ન થાય, આ ચાલ્યા જ કરે છે. આપણે માનીએ ઘણી વાર એમ કહે કે શું થાય, આ બધું આમ જ થાય છે, પછી કાંઈ નથી થતું. અરે ભાઈ, પછી જ થાય છે. આ બધાનું પરિણામ ક્યારે થાય છે? અહીંથી નીકળ્યા પછી. અહીંથી ગયા છો. જો આ વિચાર આપણને સ્પર્શી ગયો હોય એટલે કે અહીંયા જ્યારે આ સાંભળ્યું ત્યારે આપણે કયા ભાવમાં છે. જો આની અંદર સ્વીકાર ભાવમાં હોય તો એનું એ ચિનગારી વિચારની આવે તો એ આપણને જાગૃત કર્યા વિના, પ્રકાશિત કર્યા વિના, તો જ્ઞાન અંદરથી જ પ્રકાશિત થાય છે. તો ચિનગારી કોણે આપી? આ સત્સંગમાંથી આપણને મળી, સદવિચારની ચિનગારી મળી, તો આખો જ્ઞાનનો પ્રકાશ થયો. એટલે એ પણ નિરાશા કરવી નહીં કે કાંઈ થતું નથી. પણ જ્યારે કરીએ ત્યારે પૂર્ણ ભાવથી આમાં આપણે ઉત્પ્રોત રહીએ તો ખબર નથી કયો વિચાર સ્પર્શી જશે. અને બધા જ વિચાર કાંઈ આપણને જરૂરી નથી, પણ જે આપણને નડતું હોય, આપણું નડતર જે તારી દે એવો વિચાર સુધી પકડાઈ જાય, ઓહો આ મને ઘણા વખત ક્યાં, આ મારી નબળાઈ અને આ મારો દોષ. હવે મુમુક્ષુતા નિર્મળ હશે તો પોતાનો દોષ પોતાને દેખાઈ જશે અપક્ષપાતમાં, અને તેથી એને મજા થશે કે આજના સત્સંગે તો મારું જન્મ જન્મનું ભૂલ જે હતી અથવા આ જન્મની હતી એ સ્વીકાર કરી લીધો છે. એની મુમુક્ષુતાની પાત્રતા જાગૃત છે તો એને બાકીનો ઉપયોગ એ ન થયો, પણ એને પકડાઈ ગયો. અને અપક્ષપાત પણ હતું, આગ્રહ હતો ને, એટલે ખ્યાલ આવી ગયો કે મારી આ વાત છે ખોટી છે. એટલે ઘરના વ્યવહારમાં, બહારના વ્યવહારમાં જે કંઈ એની જીદના રૂપમાં, આગ્રહના રૂપમાં હશે એ એને હવે બંધ કરશે, અને એના કારણે જે કંઈ કસાઈ પરિણામ કરવાના હશે એમાંથી એ બંધ થશે કે જે થવું હોય તે થાય, મારે આ કંઈ કરવું. તો એક વિચાર આપણને મળી જાય એ પણ ભાવના રૂપ, શબ્દો જ ભાવનું કારણ. જો પકડાય શબ્દોની વિચારણા જ ભાવનું કારણ છે. જેટલા પ્રમાણમાં એ સત, સત શું છે, અરૂપી છે, શબ્દો દ્વારા જ વ્યક્ત થાય છે, અને વ્યક્ત સત જ આપણા અસતને દૂર કરે છે. તો એના બરોબર છે કે આપણને પછી શબ્દો ભૂલાઈ જાય, પણ શબ્દોમાં રહેલું સત પકડાઈ જાય. સત પકડાઈ જાય તો આપણું અસત નબળું થાય. જેટલા પ્રમાણમાં આપણે જેને કંઈ તેજાબ હોય એમાં જેટલું પાણી પડે તો તેજાબની ડાયલ્યુટ થાય ને, તાકાત ઘટે, મંદતા થાય. એમ કશાયો તેજાબ છે જબરજસ્ત, એ તેજાબમાં આ શબ્દો સત્સંગના, સ્વાધ્યાયના, જ્ઞાની પુરુષના એ વચનો અમૃતની ધાર જેવા છે, શીતળતા પૂર્ણ છે. એ જ્યારે આપણા કસાઈના તેજાબની અંદર પડે છે ત્યારે તેજાબની શક્તિને ભણી નાખે છે, તોડી નાખે છે. પણ એ અમૃતની ધાર ઝીલાય આગળ. આ બધા ત્રુટીઓ ક્ષતિઓ આપણી આવ્યા કરે, એટલે મુમુક્ષુતા પૂર્ણ થાય. કેમ કે એ સર્વ પ્રકારની મોહાશક્તિથી મૂંઝાયેલો, જે આપણે અમુક પ્રકારની મોહાશક્તિ રિઝર્વ રાખી હોય,
પસંદગી હોય
એમાં, પસંદગી હોય એટલે અહીંયા તો એટલી સરસ એક જ વ્યાખ્યા સમજાઈ જાય ને તો આખો માર્ગ ક્લિયર છે. સર્વ પ્રકારની મોહાશક્તિથી મૂંઝાય, અને એક મોક્ષને વિશે જ યત્ન કરે. કામ એક આત્માર્થનું, બીજો નહીં. એટલે આપણને ઘણીવાર અમુક વસ્તુ આવે છે ત્યારે અમુક વસ્તુ પાછી બાધારૂપ થઈને ઊભી રહીએ છીએ કે હજી અમુક પ્રકારથી આપણે મૂંઝાયા નથી, એટલે હજી થોડું રિઝર્વેશન છે, કંઈ વાંધો નહીં, એ પણ ધીરે ધીરે નીકળી જશે. ચાલ ખ્યાલ આવશે કે આ કાઢતા બીજું નેડું એ અત્યાર સુધી લક્ષમાં નહોતું આવતું, પછી ખ્યાલ આવી ગયો કે આ એને કારણે મને સુખ સાતાની ટેવ પડી ગઈ હોય તો અત્યારે તો કાંઈ ખબર ન પડે, પણ જ્યારે હું તપ કરું ત્યારે ખબર પડે ને, તો ઓલી અવળી ટેવ પડી છે ને, અરે એ નડે છે. એકાશું કરવાના ભાવ છે, આઈમ બિલના ભાવ છે, પણ ઓલી ચાની ટેવ પડી છે. આજ સુધી ચાની ટેવ એ તારા ભાવનું કારણ છે એ કોઈ દી નહોતું પકડાય, એવું કોઈ કહે તો ગરેવા દે, ચા પીધે કાંઈ એવું કંઈ ભાવ થાય એવું થોડું છે. અને પછી ભાવ હોય તો ચા પીને મુક્તિ થાય તો એ થાય, પણ હવે સમજાણું કે મને મારા તપમાં આ બાધક થાય ત્યારે એ દોષ રૂપે ભાષે કે આ મને અત્યારે આ તો મારા માટે બાધારૂપ થઈ ગયો. એમ ક્યારે કેટલીક વસ્તુ એવી બને કે પ્રયત્ન કરીએ કે ત્યારે આપણને જે વસ્તુ કોઈ બી લક્ષમાં ના આવી હોય એ આવી, એટલે દોષને ઓળખી દોષને આ ઓળખવાની દ્રષ્ટિ આવી. હવે ત્યારે ઓળખાવા માટે પછી ગુરુ ગોતવાની જરૂર પડશે, તો પોતે જ પોતાનો સજાત્મ સ્વરૂપ. તું એક વાર તારા આત્મવિચારની અંદર આગળ વધ્યો ત્યારે તારો ગુરુ તો તું જ છે, અને એના જેવો ઉત્કૃષ્ટ ગુરુ બીજો કોઈ હોઈ શકે નહીં, થઈ શકે પણ. જીવ પોતે પોતાનો ગુરુ બને આ તો પૂર્ણ છે, સિદ્ધ સમાન છે. આ જીવ છે એ પૂર્ણ છે, આત્મા સ્વયં પૂર્ણ છે, આની પૂર્ણતા કોઈના ઉપર મોહતાજ નથી. પરંતુ એને ભાન નહોતું પોતાની પૂર્ણતાનું. એ આ સત્સંગથી, આ વિદ્યાગુરુથી, જ્ઞાન ગુરુ આવા મળે એનાથી થાય તો પછી ગુરુ તો પોતે જ પોતાનો બને, એ તો નિમિત્ત થયા. જેમ પ્રભુશ્રીએ કહ્યું, આંગળી ચિંધાડે ઉપરદેવે, કે સત્પુરુષ શું કરે, આંગળી ચિંધાડે બટે માર્ગોની જેમ માર્ગ બતાવી અને પછી પોતે તો ચાલે છે કે સાથે ન આવે,
સમજે તે થાય,
સમજે તે થાય. અને આ સાધક છે એ સમજે અને સાથે. તો એ વાત આવું ઘણીવાર બને છે, તમે કીધું એવી મુશ્કેલીઓ બને કે પ્રયત્ન કરીએ પણ બીજા કેટલાક એવા પરિબળો, આપણો અહંકાર આડો આવે, આપણું કોઈ ને કોઈ પ્રકારનું એક વિશેષ વળગણ હોય ઘણાને, તો એ વળગણ આડું આવે. ઘણાને એમ થાય કે હું બધે બહાર જાઉં પણ રાત્રે તો મારે ઘરે જવું, ઘરે જ સુઈ જાય, આ વળગણ છે. પછી એને ક્યાંય જવાનું થાય ત્યારે વચમાં વારંવાર આવ્યા થાય કે હું નહીં આવી શકું ભાઈ શિબિરમાં, મારું કામ નહીં, એને વળગણ છે. હવે એને લક્ષમાં આવતું જાય છે કે આ બધું શું કામ હતો છે, પણ કહી દો ને કહેવાય વાંધો નહીં કે આ બધું મારું વળગણ છે. તો આમાં એક 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 વસ્તુ જોવા, એક વિચાર કરવા જતા આખી આત્મશુદ્ધિની પ્રક્રિયા કરવી, અને એ થતાં થતાં જેમ ઓળખાણ થાય, જેમ સમજ આવે, એમ સામર્થ્ય આવે. સામર્થ્ય સમજ વિના ન આવે, ઉપદેશથી ન આવે, અને કોઈના આગ્રહથી પણ આગળ. એક પેરેગ્રાફ લઈ લઈએ. શું કીધું તમે, મને સમજાયું બસ. આત્મજ્ઞાનથી શુદ્ધિ થાય છે અને અશુદ્ધિ આત્મ અજ્ઞાનથી, આત્મ અજ્ઞાન. તો યશો વિજયજી મહારાજે જે ગ્રંથની શરૂઆત કરી એમાં લખ્યું છે કે આત્માના અજ્ઞાનથી થયેલા દુઃખને આત્મજ્ઞાનથી નાશ કરી શકાય. આ યોગ દ્રષ્ટિ સમુચયમાં પણ આ વાક્ય પહેલા કે આત્મ અજ્ઞાનથી પ્રાપ્ત થયેલું જે પરિણામ છે જીવનું, એ પરિણામને આત્મજ્ઞાનથી દૂર કરી શકાય. સરસ એ આખો શ્લોક છે, એના આધાર ઉપર યોગ દ્રષ્ટિ સમજાઈ એ વાત વાર્તા મૂકી છે. તો અહીંયા પણ કહ્યું છે કે આ બધા અજ્ઞાન આત્માના વિરોધી ભાવરૂપ દ્રષ્ટિથી આ કર્મો જે બંધાય છે એના વિરોધી ભાવ આત્મજ્ઞાનથી આવતા અટકે છે, પૂર્વના કર્મો ચાલ્યા જાય છે. માટે કહે છે કે આત્મજ્ઞાન સિવાય કોઈ પણ તત્વથી આત્માની શુદ્ધિ, કેમ કે આત્મજ્ઞાનના અભાવની અંદર બીજું તત્વ એ શું છે? જડ છે, ઉદગલ છે, માયા છે, અને એ તો જીવને આવરણ છે, અને એ જ અશુદ્ધિ છે, એ જ અશુદ્ધિ, એ જ કારણ છે અશુદ્ધિનું. તો એ અશુદ્ધિનું કારણ દૂર કરવા માટે આત્મજ્ઞાન સર્વ ક્લેશથી સર્વ દુઃખથી મુક્ત થવાનો ઉપાય એક આત્મજ્ઞાન જ છે. 569 કેટલું સરસ સૂત્ર આ વાક્યની અંદર એનું આવી જાય. આગળ ત્યાગ છેલ્લે મૂકી છે કે આત્મા સિવાયના બાકીના દ્રવ્યો 6 દ્રવ્યમાં એક ચેતન દ્રવ્ય અને બીજા 5 અજીવ દ્રવ્યો, એમાં વધારે દ્રવ્યો અજીવમાં પુદગળ. તો અહીંયા એક વાત મૂકી છે કે પરદ્રવ્યો વડે બધા પ્રકારના ગમે તેવા સારા દ્રવ્યો પરદ્રવ્યો છે તો પણ એ પ્રયત્ન કરો છતાં પણ આત્મા શુદ્ધ થવાનો, કારણ કે પરદ્રવ્યો આત્માને સ્પર્શી શકતા. આ તત્વજ્ઞાનનો સિદ્ધાંત બહુ તાત્વિક વિચારણા ચાલે છે કે ગમે તેવા સારા પરદ્રવ્યો લો તો પણ સારા પરદ્રવ્યોથી પણ આત્માની શુદ્ધતા નથી. અત્યારે શુભાશુભ કર્મ ભાવ પછી આવે છે, પણ એનો જે છે પરદ્રવ્ય એટલે આપણે બહારના બધા સાધનો છે તે બધા સાધનોમાં જો આત્માનો ભાવ છે એ સ્વદ્રવ્ય છે, અને આત્માનો ભાવ નથી તો તે. એટલે જે આપણને કલ્યાણ મંદિરમાં કહ્યું શબ્દ શું છે? ભાવ શૂન્ય ક્રિયા તદીએ આપતિ ફળનવ. ક્રિયા ગમે તેટલી સરસ હતી કે ભાઈ મેં તો જિનેશ્વરની પૂજા કરી, તીર્થયાત્રા કરી, દયાવચ કરી, સેવા કરી, પરોપકાર કર્યો, ક્રિયા ઘણી સરસ હતી, ભાવ વિના કરી ક્રિયા. ત્રિણેક મહારાજાની દાસી એને દાન દેવાનું કીધું, ત્રિણેકનું દાન દેવું તો પણ તો હું દેતી નથી, ભાવ વિના. આવી અનેક પ્રકારની ક્રિયા ન કરે એને બાંધી દીધો, પેલા ખસાઈને કૂવામાં નાખી તો પણ એને જીવ હત્યા ભાવથી. તો પરદ્રવ્યો ગમે તેટલું સારું છે કે ખરાબ છે, આત્માના બંધનની અંદર એ નિમિત્ત થઈ શકે છે, પણ ખરું કારણ તો પોતાનો એટલે કે છે આત્મ સ્વરૂપની ભાવના કરવી. જો આ કર્મને અલગ કરવા હોય તો આત્મ સ્વરૂપની ભાવના કરવી. અને એને માટે કૃપાળુ દેવે મુનિશ્રીને મંત્ર આપ્યો, હવે એને તો એ તો શાસ્ત્ર વાંચતા હતા, 19 ગાથા પૂરી થઈ ને પછી ઓલું મુંબઈનું ચોમાસું પૂરું કરવાનું હશે. એને એમ થઈ ગયું મુનિશ્રીને કે આ મારે કેથી પૂરું થશે, ત્યાં સુધી તો કૃપાળુ દેવ પાસે થઈને રોજ રોજ અભ્યાસ ચાલતો હતો, સમાધિ સતત. તો કૃપાળુ દેવ એના ઉપર લખી દીધું કે મુનિ આ બધી પાછી એની અંદર પાછા પૈડા નથી ને કે ગ્રંથથી એટલે આપણું કલ્યાણ થાય. આત્મ ભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન. કેટલા ગ્રંથો વાંચશો એટલે કેવળ જ્ઞાન નહીં થાય. વાત લક્ષમાં પકડાય છે કે એ ગ્રંથ ઉપર જ ન્યા જ પાના ઉપર પાછળથી બોલાવીને કીધું આવો, મુનિ તો ઉતરી ગયા હતા દાદરો, બોલાવીને લખી દીધું એ જ ચોપડી ઉપર એ જ ગ્રંથ ઉપર. આત્મ ભાવના એટલે કે જે આત્માની ભાવના ભાવવાની, ભાવ સ્વરૂપમાં રહેવાનું. હું દેહાદી સ્વરૂપ નથી, એ બધું બધા વિશુદ્ધિના સ્થાનકો પંચ પરમષ્ટિનું ધ્યાન આત્મ ધ્યાન છે. ગુણોથી રહે, એની એની ગુણો છે, એના લક્ષણો છે, એનું સામર્થ્ય છે, એનું અસ્તિત્વ છે, એ વેદાય. એટલે શબ્દ આપ્યો હું દેહાદી સ્વરૂપ નથી અને દેહ સ્ત્રી પુત્ર આદિ મારા નથી, હું શુદ્ધ ચૈતન્ય અવિનાશી એવો આત્મા છું. એમ આત્મભાવના કરતા કરતા રાગ દ્વેષનો ક્ષય અને રાગ દ્વેષનો ક્ષય થઈ મુક્તિ ભાવના. તો ત્યાં આત્મ સ્વરૂપ હું આત્મા છું એ હકીકતનું અખંડ સ્વરૂપ કર્યા કરવું. આત્મ સ્વરૂપનો વિચાર નહીં કરનાર પરદ્રવ્યનો ત્યાગ કરી શકતો. છેલ્લું ચાલો આગળ સ્વાતિ બેન.
આત્માની અનંત શક્તિનો તેમજ તેના જ્ઞાતા દ્રષ્ટાપણાનો ગુણોનો વિચાર કરો. આત્માના દરેક પ્રદેશમાં હું અનંત બળના જ્ઞાનમાં આત્મા છું એવી જાગૃતિ કરી છું, તે પરપ્રદેને આત્માથી અલગ કરવાનો ઉપાય.
શું કરવાનું? આત્મ સ્વરૂપનો વિચાર કરવાનો છે. કેવી રીતે કરવો સાહેબ? આને હમણાં પ્રશ્ન કર્યો હતો, અરૂપ વિચારનો વિચાર કેવી રીતે
કરવો?
દેખાતું નથી એનો વિચાર કેવી રીતે કરવો? સકળાતું નથી એનો વિચાર કેવી રીતે કરવો? એક ઇન્દ્રિયોનો વિષય થઈ શકતો નથી આત્મા પાંચમાંથી, તો આપણી પાસે સાધન છે એમાં કેનો વિચાર કેવી રીતે કરવો? અહીંયા કીધું શું કરવું? પહેલું આત્માના દ્રવ્ય ગુણ પર્યાયનો વિચાર કરો કે આત્મા એટલે મારું સ્વરૂપ, અનંત ગુણોનો હું પિંડ છું એટલે દ્રવ્ય છું, જેમાં કેટલા ગુણ છે? અનંત ગુણ છે અને દરેક ગુણની પર્યાય સમયે સમયે પલટાય છે. મારો જ્ઞાન ગુણ, મારો દર્શન ગુણ, મારો ચારિત્ર ગુણ, આ બધા ગુણો છે એ સમયે સમયે પલટાય છે. વૃદ્ધિગત પણ થાય, હાનિ પણ થાય, ચાલ્યા કરે, પણ પર્યાય નહીં. ગુણ તરીકે તો ગુણ રહે છે અને ગુણ અને ગુણી અભેદ હોવાને કારણે દ્રવ્ય પણ રહે છે. તો વિચાર કર કે આત્માનો વિચાર કર ત્યારે એમાં આત્મા આત્મા અરૂપી અરૂપી હોય, અરે અનંત ગુણોનો પિંડ અને એ અનંત ગુણોને અને અનંત ધર્મો એની પર્યાયો એ બદલતી પર્યાયો, ઓહો આત્મા તો કેવો છે, આ વિચારની અંદર તો પકડાય નહીં એવો છે. એટલે એટલો બધો છે કે આપણો વિચાર ખૂબ ખેંચાય કે આને સમજવા માટે આપણો સામાન્ય વિચાર તો હવે કામ કરતો નથી. તો વિચારની તીક્ષ્ણતા આવે, વિચારની ગહનતા આવે, વિચારોની શુદ્ધતા આવે, તો એના આધાર ઉપર આત્માનો પેલા દ્રવ્ય ગુણને પર્યાયથી વિચાર કરવો. ભગવાન કુંકુંડાચાર્યજીએ જે ગાથા સમયસરમાં આપી છે અને જેનો આપણે વચનામૃતમાં કૃપાળુ દેવે ઉલ્લેખ કર્યો છે. શું આપણે પ્રતિક્રમણમાં છે? જે જાણતો અરિહંતને ગુણદ્રવ્યને પર્યાય વડે, તે જાણતો નિજ આત્માને તો શું મોહ પામે નહીં. પછી એને મોહને કોઈ દિવસ નહીં થાય. અરિહંતને આત્માનો વિચાર કર, એ પ્રગટ છે, મારો આત્મા તો અપ્રગટ છે. એ ગુણ સહિત છે એટલે આવિર્ભાવ છે, મારો તિરોભાવ છે, કંઈ વાંધો નહીં. આત્માનો વિચાર કરવો છે ને તો જાગૃત આત્માનો વિચાર કરવો, જે બેને કહ્યું છે પંચ પરમેશ્વરી, તો સિદ્ધનો પૂર્ણ છે. પણ આચાર્યો છે એ પણ આત્મ સ્વરૂપમાં લીન અને એના આધાર ઉપર ચરિત્ર એની સાધુ એની ક્ષમતા સાધે છે, એ આત્માના આધાર ઉપર સાધે. તો આ પંચ પરમેશ્વરી આત્મ સ્વરૂપમાં સ્થિત થયેલા જીવો, આત્મપદમાં આવેલા જીવો એનું આ સ્વરૂપ છે. તો નવકાર મંત્રની અંદર પણ આ સજાત્મ સ્વરૂપનો મંત્ર આવે તો પણ અરહમ મમ ઓમ અરહમ નમ 35 અક્ષર, 68 અક્ષર, 5 અક્ષર, 4 અક્ષર અનેક પ્રકારના મંત્રો છે. નમો સિદ્ધેભ્ય મંત્ર છે, અરિયંતાણ અરિયંત આ મંત્ર છે. તો આ બધાથી આત્માના દ્રવ્ય ગુણ પર્યાયનો વિચાર કરવો, એની પ્રગટ કેવો ગુણ છે, કેટલા ગુણધારી છે પ્રભુ પરમાત્મા, અને પાછી એની પર્યાય કેવી શુદ્ધ છે. અનંત ગુણોની પર્યાય એવી શુદ્ધ છે કે હવે પર્યાયમાં ભિન્નતા કરી શકાય એમ નથી. આપણી પર્યાયમાં ભિન્નતા થઈ શકે, આપણી એક પર્યાય જ્ઞાન ગુણની ઘણી છે, પણ સાથે સાથે રાગ ગુણની એ જુદી છે, કસાય ગુણની જુદી છે. આનો ક્રોધ જોવા જેવો છે, ભલે દાપણ ગણું છે એના પર્યાયમાં જુદું. અરિયંતની અંદર આ પર્યાયનો ભેદ નહીં થાય, એના બધા જ ગુણો, એનું વીર્ય એક જ બધો પ્રવાહથી સમગ્ર ગુણોનું. એટલે અહીંયા કે છે કેટલો સરસ મૂક્યું છે કે આત્માના દરેક પ્રદેશમાં હું અનંત બળવાન જ્ઞાનવાન આત્મા છું. એક પ્રદેશમાં હું પાવરફુલ છું અને બીજા પ્રદેશમાં નબળો છું. આત્મા અસંખ્ય પ્રદેશાત્મક દ્રવ્ય છે. તો આત્માના ગુણો એક પ્રદેશમાં છે અને બીજા પ્રદેશમાં નથી, એક ગુણ આ પ્રદેશમાં છે અને આ પ્રદેશમાં નથી. આત્મા દેહ વ્યાપ્ત છે, તો જેટલો આત્માના પ્રદેશ આ માથા આગળ છે એ જ્ઞાનવાળા છે, અને જેટલા આત્માના પ્રદેશ પગ આગળ છે એ બધા અકલ વગેરેના છે. અરે વિચાર તો કરો, આ આત્મદ્રવ્ય એના એક એક પ્રદેશે એના અનંત ગુણો વિદ્યમાન છે, એટલું જ નહીં પણ પર્યાયમાં આ એક બધું જ, કોઈ એક શુદ્ધ થાય છે ને બીજો અશુદ્ધ થાય, કોઈ એક જગ્યાએ થાય છે. ના ના, ક્ષમતામાં તો પ્રદેશનું સંપણું છે, ના એ પોતાની ગ્રહણ કરવાની તારતમ્યતા એ બરાબર છે, એ જુદી જુદી હોઈ શકે, પરંતુ એને વિચાર કેવી રીતે કરવો એ કેટલી સરસ યુક્તિ આપી છે કે આત્માનો વિચાર કર, આમાં તો આપણે થાકી જઈએ, આનો અંત ન આવે. આ આત્માનો વિચાર આપણે એમ થાય કે આ તો શું કરી શકે, અમે તો એક મિનિટમાં થાકી ગયા, આમાં આત્મામાં આગળ વધી શકાતું, એટલે આને કીધું સાતત્ય રહેતું નથી, કન્ટિન્યુટી રહેતી નથી. અરે કન્ટિન્યુટી તૂટે નહીં, કેમ કે અનંત પ્રદેશ છે અને અનંત ગુણો છે અને એની અનંતી પર્યાય છે, એના અનંત ધર્મો છે. જરા વિચાર કર કે એક પરમાત્મા શુદ્ધ છે તો એના કેટલા કેટલા ગુણો એક જ શુદ્ધ પર્યાય રૂપે છે. એની કોઈ સિદ્ધની જ્ઞાન પર્યાય જુદી છે, દર્શન પર્યાય જુદી છે, ચારિત્ર પર્યાય જુદી છે. એવું કહ્યું આપણી જ્ઞાન પર્યાય જેવી છે એવી ચારિત્ર પર્યાય નથી, ચારિત્ર પર્યાય જેવી છે એવી દર્શન પર્યાય પણ છેતરપિંડી છે. સમજીએ છીએ કાંઈ કરીએ છીએ કાંઈ, આવા તો અનેક ગુણોની પર્યાયમાં કહીએ તો એટલી બધી ભિન્નતા છે કે આપણે બે પર્યાયો એક સરખી નથી. હવે જો વિચાર કરે તેમ થાય કે આમાં વિચાર કરતા કરતા તો એટલે સરસ કહ્યું છે કે આત્માના દરેક પ્રદેશમાં હું અનંત બળવાન જ્ઞાનવાન આત્મા છું. અરે મારા એક એક પ્રદેશમાં રહેલા બધા જ ગુણો બળવાન છે, કોઈ પ્રદેશ સમ છે, એ કંઈ ઉતરતો નથી, એ કંઈ ચઢિયાતો નથી. એ કંઈ હાનિ પામ્યો નથી, એ કંઈ વૃદ્ધિ પામ્યો નથી. આવી તો એની કેટલી અદ્ભુતતા છે. અનંત કાળ ગયો તો પણ હું ક્યાંય ઘસાયો નથી. અનંત શક્તિનો અને તેના જ્ઞાતા દ્રષ્ટાપણાના ગુણનો વિચાર કરવો, જ્યારે આત્માનો વિચાર કરવો ત્યારે એની અનંત શક્તિનો વિચાર કરવો, અને એવી જાગૃતિ કરી મૂકવી કે જેથી કરીને પરદ્રવ્ય છે તો હું, અને ત્યારે ખ્યાલ એ આવશે કે જેટલી પરદ્રવ્ય છે એ તો મારી મુશ્કેલી છે, મર્યાદા છે, એ મારી નબળાઈ. આત્મામાં જેટલી પરદ્રવ્ય પ્રત્યેની વળગણ છે એટલી તો એની, જો આ જાય પરદ્રવ્ય માટેનો મોહ જાય તૂટે તો આ તો અનંત સામર્થ્ય વાળો છે. અત્યારે મારું સામર્થ્ય નબળું છે એનું કારણ શું? પરદ્રવ્ય. કેમ કે હું શરીરના દ્રવ્યથી વિચાર કરું છું કે મારી તાકાત નહીં હો, મારું કામ નહીં, મારાથી સહન કોનાથી ન થાય, શરીરથી કે આત્માથી નક્કી કરવું. તો પરદ્રવ્ય છે એ તો મારી આ બધી નબળાઈ છે. જો આત્માના સામર્થ્યનો વિચાર કરે કે હું આવો અનંત સામર્થ્યવાન, અનંત શક્તિવાન, અનંત જ્ઞાનવાન, અનંત ચારિત્રવાન, અનંત વીર્ય સંપન્ન એવો આત્મા છું, તો પરદ્રવ્યને છોડતા વાર લાગે ભાવ થઈ જાય છે. અત્યારે આપણે ગ્રહણ આપી દીધું. Thank you.